પ્રકરણ 8 મદદગારનો સ્વીકાર. આમ રામે અને લક્ષ્મણે શબરીની ઊંડી આકાંક્ષાઓ પૂર્ણ કરી અને તેના વિદાય લેતા આત્માને પરમ આનંદથી સભર ભરી દીધો. સિંહોની પેઠે ગતિ કરતા વૃદ્ધ શબરીની ભક્તિ વિશે તથા એના અજે અમેય સમર્પણ ભાવ વિશે વાતો કરતા બંને ભાઈઓ જંગલમાં આગળ ચાલે. ઝડપથી મુસાફરી કરતા તેઓ ઋષ્યમુખ પર્વતમાળાની નજીક આવી પહોંચે. તે ટેકરીઓ પર સુગ્રીવ પોતાના મંત્રીઓ અને દરબારીઓ સાથે આશ્રિત બનીને રહ્યો હતો. ટેકરીઓની પાસે આવતા તે બે ભાઈઓને સુગ્રીવે જોયા. તેમના ઉદાત્ત ચહેરાને અને તેમની બળવાન ગતિને જોઈને સુગ્રીવ આશ્ચર્ય પામ્યો. તે કોઈ દિવ્ય વંશના દેખાતા હતા. પોતાના નિવાસસ્થાન પાસે આવતા અપરિચિત મુખોની સુગ્રીવ હંમેશા ચાંપતી તપાસ રાખતો હતો, કારણ કે તેને ભય હતો કે પોતાનો મોટો ભાઈ વાલી કોઈ મૃત્યુના કે વિપત્તિના દૂતોને મોકલી તેના અત્યારના નિવાસસ્થાનમાં પણ તેને હેરાન કરી. ટેકરીઓ પરના પોતાના નિવાસસ્થાન તરફ જતા બધા માર્ગો પર તે નજર રાખતો હતો. તે બે અપરિચિત વ્યક્તિઓની ગતિથી અને ભવ્યતાથી તેને ડર લાગ્યો. તેઓ કોણ હતા અને શા કામ માટે આવ્યા હતા તે તરત જાણવા માટે આતુર બન્યો. એટલે તેણે હનુમાનને પોતાની પાસે બોલાવીને કહ્યું કે હે બળવાન મહાવીર, તમે પેલી બે તેજસ્વી વ્યક્તિઓને જોઈ જરા પણ વિલંબ ન કરો. જાઓ અને તપાસ કરી લાવો કે તેઓ કોણ છે, ક્યાંથી આવ્યા છે અને અહીં શા માટે આવ્યા છે. તમે જેટલી એકઠી કરી શકો તેટલી વધુ માહિતી ત્યાંથી લઈ આવો. જો અકસ્માત તેઓ વાલી વડે મોકલાયેલા હોય તો મને નિશાની કરીને સૂચિત કરજો, હું તે નિશાનીની રાહ જોતો રહીશ. છાતી પર તમારું મસ્તક નમાવજો એટલે હું સમજી જઈશ. હું તરત જ આ ટેકરી પરથી બીજી ટેકરી ઉપર જવાની વ્યવસ્થા કરી લઈશ. બધી કટોકટીઓને પહોંચી વળવા માટે સુગ્રીવે હનુમાનને વિવિધ સૂચનાઓ આપી. છલાંગો અને કૂદકા મારીને હનુમાન તે અજાણી વ્યક્તિઓ તરફ ગયા. તેમની પાસે પહોંચ્યા પછી તે ખૂબ જ પૂજ્યભાવપૂર્વક તેમને પગે પડ્યા અને બોલ્યા, હે પ્રકાશમય દેવ, તમે મારામાં ઊંડું આશ્ચર્ય અને કુતૂહલ પેદા કરો છો. તમારા મનોહર રૂપ કોઈ વિચિત્ર ઝંખનાપૂર્વક મારા મનને આકર્ષી રહ્યા છે. તમે ખૂબ સુકોમળ અને નિર્દોષ દેખાઓ છો. સાચે જ તમે માત્ર માનવ નથી, તે બાબતની મને ખાતરી થઈ ગઈ છે. હું અનુમાન કરું છું કે તમે પૃથ્વી પર અવતરેલા નરનારાયણનું દિવ્ય યુગલ છો. તમે મને કહેશો કે કોઈ સેવકો કે ભૂમિયા વગર તમે જંગલમાં શા માટે વિચરો છો? હનુમાને ખૂબ જ નમ્રતાપૂર્વક અને પૂજ્યભાવપૂર્વક એ પ્રશ્ન પૂછ્યો. રામે હનુમાનની ભક્તિ અને નમ્રતાની કદર કરી. તેમણે સ્મિતપૂર્વક જવાબ આપ્યો, અમે અયોધ્યાના રાજા દશરથના પુત્રો છીએ. અમારા પિતાની ઈચ્છા અનુસાર અમે વનપ્રદેશમાં પ્રવેશ કર્યો છે. આ મારો નાનો ભાઈ લક્ષ્મણ છે. મારું નામ રામ છે. મારી પત્ની પણ મારી સાથે વનમાં આવી હતી, પણ અમે જ્યારે પંચવટીમાં રહેતા હતા અને અમે બે જણ અમારી ઝૂંપડીમાંથી બહાર ગયા હતા ત્યારે કોઈ રાક્ષસ મારી પત્નીનું હરણ કરી ગયો. હવે અમે તેની શોધમાં આ પ્રદેશમાં ફરી રહ્યા છીએ. અમારો આશય તે ક્યાં છે તે જાણવાનો અને તેને પાછા લાવવાનો. રામે હનુમાનને જરા પણ સંકોચ વગર આ બાબત સ્પષ્ટ રીતે રજૂ કરી. આ હકીકતો સંભળાયા બાદ તેઓ બોલ્યા, જેથી તેઓ પર્વતની ટેકરીઓ પાસે શા માટે આવ્યા છે તે સમજાઈ જાય. રામ બોલ્યા, ઠીક, મેં તમને મારી પૂર્વ ઘટનાઓ અને કથા સંભળાવી. હવે તમારા વિશે બધું જાણવા હું માંગુ છું. હનુમાનને ખ્યાલ આવી ગયો કે તે બે ભાઈઓ પોતાના સ્વામીઓ છે, એટલે તેમનું પૂજ્યભાવપૂર્વક સન્માન કરવા તે ફરી તેમને પગે પડ્યા. પછી હનુમાન ઉભા થયા અને એક બાજુએ ઉભા. તેમની આંખોમાંથી હર્ષના અને ભક્તિના આંસુ વહી રહ્યા હતા. તે બોલી શક્યા નહીં. છેવટે હિંમત એકઠી કરીને પ્રણમાંજલિ કરીને લથડાતી અવાજે બોલ્યા, સ્વામી, હું તો એક મૂર્ખ અજ્ઞાની છું, તેથી મેં તમને એવો પ્રશ્ન પૂછ્યો હતો. મારી ધૃષ્ટતા અને મૂર્ખાઈ બદલ મને ક્ષમા આપો. હે રાજાધિરાજ, જાણે તમે સામાન્ય હો અને તમને કહેવામાં આવે ત્યારે જ તમે અમારી પૂર્વ ઘટનાઓને જાણી શકો તેમ હો, તેવી રીતે તમે મને અમારી પૂર્વ ઘટનાઓ અને વર્તમાન સ્થિતિઓ વિશે પૂછી રહ્યા છો. શું આ યોગ્ય છે? તમે અમારામાં જે ભ્રાંતિનું આવરણ નાખો છો તેના વડે બંધાયેલો હું તમે કોણ છો તે જાણી શક્યો નહીં. હે સ્વામી, તમે બળવાન અને અજેય છો. સેવક કેવી રીતે સ્વામીની સમાન હોઈ શકે? તમારી યુક્તિ અને યોજના બધા પ્રાણીઓને ભ્રાંતિવશ બનાવી દે છે. હું એક ઘોષણા કરવા ઈચ્છું છું જેને માટે મારા સ્વામી સાક્ષી છે. મારા સ્વામીની પૂજા કરવા સિવાય બીજું કશું કાર્ય હું જાણતો નથી. સ્વામીનું બળ સેવકની રક્ષા કરે છે, ભરણ પોષણ કરે છે, તો પછી સેવકને ભય કેવો? સ્વામીનું બળ એ સેવકની ઢાલ છે, એમ કહી હનુમાને પોતાનું મૂળ રૂપ ધારણ કર્યું. હનુમાનને જોઈને રામ આનંદ વિભોર બની ગયા. તું મને લક્ષ્મણ જેટલો વાલો છે તેમ કહીને રામ તેને ભેટી પડે. રામે હનુમાનને પોતાની પાસે ખેંચી લીધા, પ્રેમપૂર્વક તેને લાડ કર્યા, તેનું મસ્તક પંપાળ્યું, મૃદુતાપૂર્વક તેમના કપાળને અને મુખને સ્પર્શ કર્યો. તે બોલ્યા, હનુમાન, જે લોકો મારી સેવા કરે છે અને એમ માને છે કે સેવા એ મુક્તિનું શ્રેષ્ઠ સાધન છે તેમના પર હું સૌથી વધારે પ્રેમ વરસાવું છું. તે સાંભળીને હનુમાન બોલ્યા, હે સ્વામી, વાનર જૂથોના રાજા સુગ્રીવે અનેક સંજોગોને કારણે પોતાના મોટા ભાઈ વાલીની શત્રુતા ભરી લીધી. વાલીએ તેમને રાજ્ય બહાર મૂક્યા, વનમાં દેશવટો આપ્યો છે, એટલે સુગ્રીવ અહીં વનમાં રહે છે. તે પણ તમારો સેવક છે, તે તમારા સ્નેહ અને આશીર્વાદ માટે યોગ્ય છે. તેના ઉપર કૃપા કરો અને તે અત્યારે જે અપકીર્તિમાં સબડી રહ્યા છે તેમાંથી તેમને બચાવો. સીતાની શોધમાં લાખો વાનરોને જગતમાં બધે મોકલવાની સત્તા અને શક્તિ તે ધરાવે છે. તે વાનરોના રાજા છે, તે કામમાં તે જરૂર વિજય પ્રાપ્ત કરશે. હનુમાને સુગ્રીવની અનેક શક્તિઓનું અને સદગુણોનું વિગતવાર વર્ણન કર્યું અને રામને તેની મૈત્રી કરવા સમજાવે. જ્યારે રામે તેમાં સંમતિ આપી ત્યારે બંને ભાઈઓને તે પોતાના ખભે બેસાડીને પર્વતમાળા ઉપર લઈ ગયા જ્યાં સુગ્રીવ રહેતો હતો. રામને અને લક્ષ્મણને જોઈને સુગ્રીવને આનંદ થયો. રામ વનમાં અને પોતાની પાસે શા માટે આવ્યા હતા તે સુગ્રીવ સમજી ગયો. બંનેને એકબીજા પ્રત્યે સહાનુભૂતિ પ્રગટી, બંને એકબીજાના દુઃખને સમજી ગયા. મૈત્રીની ગ્રંથિથી પોતે બંધાયા હોય તેવો બંનેને અનુભવ થયો. સુગ્રીવ રામને અને લક્ષ્મણને પગે પડ્યા, તેણે તેનું પૂજ્યભાવપૂર્વક આતિથ્ય કર્યું. રામે સુગ્રીવને ખાતરી આપી કે હું તારા ભયને દૂર કરીશ, તારા દુઃખને દૂર કરીશ. રામ તો મૂર્તિમાન કરુણા હતા. સુગ્રીવે પણ વચન આપ્યું કે હું રામની સેવામાં સર્વસ્વનું મારા જીવનનું પણ બલિદાન આપીશ. તે સનાતન મૈત્રીની પ્રતિજ્ઞા અગ્નિની સાક્ષીએ લેવામાં આવી, કારણ કે દરેક જીવતા પ્રાણીના હૃદયમાં અગ્નિ ઉષ્મા રૂપે હાજર હોય છે. આંતરચેતનામાં હાજર રહેલો અગ્નિ પ્રતિજ્ઞાનો ભંગ કરાવનાર કોઈપણ આડાઈને કે અનિશ્ચિતતા બાળીને ભસ્મ કરી શકે છે. હકીકતમાં અગ્નિ એટલે કે સૂક્ષ્મ દિવ્ય તેજ અને પ્રકાશ જે અગ્નિનું સ્વરૂપ છે એ રામાયણમાં મુખ્ય તત્વ છે. યજ્ઞ વેદીમાંથી અગ્નિદેવ જે અમૃતમય પાયસ લઈને આવ્યા હતા તેમાંથી જ રામનો જન્મ થયો હતો. સીતા અને રામના લગ્ન અગ્નિની સાક્ષીએ થયા હતા. અગ્નિએ લંકાનો વિનાશ કર્યો હતો. જ્યારે રાવણ સીતાનું હરણ કરીને તેને લંકામાં લઈ ગયો ત્યારે સીતા તત્વને અગ્નિમાં સ્થાપવામાં આવ્યું હતું. જ્યારે યુદ્ધમાં રામનો વિજય થયો ત્યારે અગ્નિમાંથી સીતા તત્વને પાછું પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. તેનો સૂચિતાર્થ એ છે કે અગ્નિ સાથેના સંપર્કથી રામનું હૃદય વિશુદ્ધ બન્યું હતું, હૃદયના કચરાને દૂર કરવામાં આવ્યો હતો. રામ એ પરમ જ્ઞાનનું પ્રતીક છે, તે પરમ નીતિમયતાનું પ્રતીક છે, એટલે અગ્નિનું સાક્ષી તરીકે આવાહન કરીને સુગ્રીવ સાથેની મૈત્રી સંધિ દ્રઢીભૂત અને પવિત્રીકૃત કરવામાં આવી. રામનું સત્ય સુગ્રીવને જણાવીને તે જે ધ્યેય માટે કે મિશન માટે આવ્યા હતા તે જણાવીને લક્ષ્મણે સુગ્રીવની શ્રદ્ધાને ઊંડી બનાવવાનો અને મૈત્રીની ગ્રંથિને દ્રઢ બનાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે સીતા અને તેમની દિવ્યતા વિશે પણ વાત કરી. તે બોલ્યા, તે મિથિલાના રાજાની પુત્રી છે, એટલે તે સતત મંથન દ્વારા સાધના દ્વારા જ જીતી શકાય અને તેમના આશીર્વાદ મેળવી શકાય તેમ છે. તે સાંભળીને સુગ્રીવને હર્ષાશ્રુ ઉભરાયા. તે બોલ્યા, એક દિવસે જ્યારે હું મારા મંત્રીઓ સાથે મંત્રણા કરી રહ્યો હતો ત્યારે મેં આકાશમાંથી રામ એવો અવાજ સાંભળ્યો હતો. તે અવાજ પુષ્પક વિમાનમાંથી આવતો હતો. જે વિમાન આકાશમાં ઉડી રહ્યું હતું અમે તે વિચિત્ર દ્રશ્ય જોઈ રહ્યા હતા ત્યારે તેમણે અમે જ્યાં ઉભા હતા ત્યાં એક લુગડે બાંધેલી પોટલી નાખી હતી. તે રત્નજડિત ઘરેણાઓની પોટલી હતી. અમે તેને સાચવી રાખી છે. ખૂબ સંભવ છે કે રાવણ નામનો રાક્ષસ તેમનું હરણ કરી ગયો છે, કારણ કે હજી સુધી એવો કોઈ અન્યાય નથી કે જે રાવણે ન કર્યો હોય. તે ભીષણ કૃત્ય કર્યાની જેના ઉપર સુગ્રીવને શંકા હતી તે રાક્ષસ સામે સુગ્રીવે ક્રોધપૂર્વક પોતાના દાંત કચકચાવ્યા. રામે કહ્યું કે રત્ન આભૂષણોની પોટલી લાવો. તે સાંભળીને સુગ્રીવ પોતે ઉઠ્યો અને જે ગુફામાં તેણે સંતાડી રાખી હતી ત્યાંથી તેને લઈ આવીને રામની આગળ મૂકી. તે પોટલીનું લુગડું વલકલનો એક ટુકડો હતો, જે વલકલ વસ્ત્ર કઈ કહીએ સીતાને પહેરવા માટે ફેંક્યું હતું. જે પહેરીને સીતા વનવાસમાં જાય તે વલકલના લુગડાને આ પ્રમાણે ઓળખીને લક્ષ્મણે આંસુ સારે. તે જોઈને સુગ્રીવ અને હનુમાન પણ દિલગીર થઈ ગયા. રામે ગાંઠ છોડીને પોટલી ખોલી અને તે આભૂષણો તેમણે લક્ષ્મણને બતાવ્યા તથા પૂછ્યું, આ સીતા પહેરતી હતી તે જ આભૂષણો છે ને? લક્ષ્મણે જવાબ આપ્યો, તે હું કહી શકતો નથી, કારણ કે મેં કદી માથું ઊંચું કરીને સીતા સામે જોયું જ નથી. હું માત્ર મારા ભાભીના નુપુરને ઓળખું છું, કારણ કે રોજ હું તેમના ચરણોમાં દંડવત પ્રણિપાત કરતો હતો. હા, હું ખાતરીપૂર્વક જણાવી શકું છું કે આ નુપુર અર્થાત ઝાંઝર એ જ છે જે સીતા માતા પહેરતા. વનમાં ચાલતા હું તેમની પાછળ ચાલતો હતો. તમે જાણો છો કે તમે હંમેશા સીતાની આગળ ચાલતા હતા અને હું પાછળ પાછળ. ચાલતા ચાલતા હું માત્ર તેમના પગ જ જોતો હતો, એટલે આ નુપુર સીતાના છે એમ તેમને હું બરાબર ઓળખું છું. સીતા વડે ફેંકાયેલા આભૂષણોને જોઈને રામ લક્ષ્મણ શોકમગ્ન બની ગયા. તેઓ પોતાના નાટકનો ભાગ બરાબર ભજવતા હતા. સુગ્રીવે અને હનુમાને બંને ભાઈઓ ઉપર ચિંતાપૂર્ણ દ્રષ્ટિપાત કર્યો. સુગ્રીવ તેને વધારે સહન કરી શક્યો નહીં. તે બોલ્યો, સ્વામી, શોકને વશ ન થશો. આજે જ હું સીતાને શોધી કાઢવાની અને દુષ્ટ રાવણનો નાશ કરવાની યોજના અમલમાં મૂકીશ. સીતાને લાવીને હું તમને બંનેને સુખી કરીશ. આ મારું પવિત્ર વચન છે, આ મારી પ્રતિજ્ઞા છે. તે વચન સાંભળીને રામને ખૂબ સંતોષ થયો. તે બોલ્યા, તું અહીં વનમાં રહે છે અને રાજધાનીમાં નહીં, તેનું કારણ મને વિગતવાર જણાવો. પછી સુગ્રીવે માળામાં પરોવેલા મણકાની પેઠે સુસંગત રીતે પોતાની વિતક કથાનું ઘટનાઓનું વર્ણન કર્યું. કોણ પોતાના માતા પિતા હતા, પોતાનું સાચું નિવાસસ્થાન કયું હતું, પોતાની અને મોટાભાઈની વચ્ચે કયા કારણોને લઈને વેર બંધાયું હતું, તે બધાનું તેણે વર્ણન કર્યું. રામને લાગ્યું કે મારી અને સુગ્રીવની કથા લગભગ એક સમાન છે, ખાસ કરીને પત્નીના વિયોગની બાબતમાં અને રાજ્ય નિકાલની એટલે કે વનવાસની બાબતમાં તે સમાન છે. તેમને લાગ્યું કે સુગ્રીવ પ્રામાણિક અને ન્યાયી છે, જ્યારે વાલી શિક્ષાને પાત્ર, કારણ કે તેણે પોતાના ભાઈની પત્નીનું હરણ કર્યું હતું, જે ગુનો વાનરોની નીતિ અનુસાર અક્ષમ્ય હતો. રામે સુગ્રીવને તેની જન્મકથા વિશે પૂછ્યું. સુગ્રીવે જવાબ આપ્યો, હું તમારે ચરણે મારા જન્મનો અને વંશનો ઇતિહાસ નિવેદિત કરીશ. એકવાર બ્રહ્માએ એક વાનરના રૂપનું નિર્માણ કર્યું. તે વાનર ખૂબ બળવાન હતો, પણ તેની ગતિ અને તેના કૃત્યો સ્વચ્છંદી હતા, એટલે બ્રહ્માએ તેનું નામ વૃક્ષરાજ પાડ્યું. જ્યારે તેણે પોતાના નિવાસસ્થાન માટે પૂછ્યું, ત્યારે બ્રહ્મા બોલ્યા કે જા વનમાં જઈને રહે, કારણ કે ત્યાં તું તારા સ્વચ્છંદ અનુસાર વિચરી શકીશ. રાક્ષસને તું જુએ કે તરત જ તેને મારી નાખજે અને વન વિસ્તારને તેના દુષ્કૃત્યોથી બચાવજે. વૃક્ષરાજ દક્ષિણ પ્રદેશમાં ગયા અને બ્રહ્માની આજ્ઞા પ્રમાણે વર્તવા લાગ્યા. એક દિવસ વૃક્ષરાજ પોતાની તૃષા છીપાવવા માટે એક સરોવરમાં ગયા. જ્યારે તેમણે સ્વચ્છ જળની સપાટીમાં પોતાનું મુખ ઝબોળ્યું, ત્યારે તેણે પોતાનો પડછાયો પ્રતિબિંબિત જોયો. મારી રાહ જોઈને બેઠેલો આ કોઈ શત્રુ છે એમ માનીને તે ચિંતિત બન્યા. સરોવરની બહાર નીકળીને તેમણે સરોવરના કિનારા ઉપર બધે શત્રુઓની શોધ કરી. જ્યારે પોતે ગર્જના કરતા હતા ત્યારે સરોવરમાં શત્રુ પણ ગર્જના કરતો હતો. પોતે દાંત પીસતા હતા ત્યારે તે પણ દાંત પીસતો હતો. તે બધા અવાજોનું અને અભિનયનું પ્રતિબિંબ પાડતો હતો. વધારે વખત પોતાની જાતને કાબૂમાં તે રાખી ન શકવાથી શત્રુને ગુંગળાવી મારવા માટે તેમણે સરોવરમાં ઝંપલાવ્યું. પરિણામ સ્વરૂપ તે એક નારી બની ગયા. આશ્ચર્ય પામીને તે સ્ત્રી કિનારા ઉપર આવી સૂર્ય તરફ મુખ કરીને તેમની કૃપા માટે પ્રાર્થના કરવા લાગી. ખૂબ મનોવ્યથાપૂર્વક તેણે ઇન્દ્રને પણ પ્રાર્થના કરી. સૂર્યની કૃપાથી તેને એક પુત્ર સુગ્રીવ એટલે કે હું પોતે પ્રાપ્ત થયો અને ઇન્દ્રની કૃપાથી તેને બીજો પુત્ર વાલી જે મારો ભાઈ પ્રાપ્ત થયો. આ બે પુત્રો પ્રાપ્ત કર્યા પછી તે ફરી પાછી વૃક્ષરાજ બની ગઈ. બંને પુત્રોને લઈ વૃક્ષ બ્રહ્મા પાસે સલાહ લેવા ગયા. તેમણે બ્રહ્મા આગળ જે બન્યું હતું તે બધું વર્ણવી બતાવ્યું. બ્રહ્મા બોલ્યા, હે વાલી અને સુગ્રીવ, દક્ષિણ પ્રદેશમાં જે કિષ્કિંધામાં સ્થિર થાવ, સર્વ જગતોના સ્વામી વિશ્વના પરમેશ્વર અનેક નામોવાળા ભગવાન રઘુકુલમાં દશરથ રાજાના પુત્ર તરીકે જન્મશે. પોતાના પિતાની ઈચ્છા અનુસાર તે વનમાં આવશે. તે અનેક પાર માનવ પરાક્રમો કરશે. તે એક સામાન્ય માનવની પેઠે વધશે. પોતાના પરિભ્રમણોમાં તે કિષ્કિંધા આવશે અને તે તમારા મિત્ર બનશે. તેમના દર્શનનું, તેમની સાથે સંભાષણનું અને તેમના ચરણ સ્પર્શનું સદભાગ્ય તમે પ્રાપ્ત કરશો, તેથી તમારું જીવન ધન્ય બની જશે. બ્રહ્માના તે વચનને અમે સાંભળ્યું. જે સદભાગ્ય અમને પ્રાપ્ત થવાનું હતું તેથી અમે આનંદ પામ્યા. અમે જપ તપ યજ્ઞ વિધિ એવું કશું જ કર્યું નથી. તે દિવસે બ્રહ્માએ અમારા ઉપર જે કૃપા કરી હતી તેના પરિણામે અમને બુદ્ધિ શક્તિઓ અને બીજી પ્રાપ્તિઓ થઈ હતી. બ્રહ્મા બોલતા બંધ થયા એટલે અમે તેમને પ્રણામ કરીને કિષ્કિંધામાં આવ્યા. તે જંગલમાં રહેતા રાક્ષસોને અમે મારી નાખ્યા. એક દિવસ માયાનો પુત્ર માયાવી નામનો રાક્ષસ અમારી સાથે વેર લેવા માટે ચડી આવ્યો. મધ્યરાત્રિએ તેણે અમને ઘેરો ગાળ્યો અને ભયંકર અંધાધૂંધી ફેલાવી દીધી. મારા મોટાભાઈ વાલી એક ક્ષણ માટે પણ શત્રુની તે દૃષ્ટતા સહન કરી શક્યા નહીં. વાલીએ પોતાના સમગ્ર બળપૂર્વક શત્રુ ઉપર હુમલો કર્યો અને માયાવી ભયનો માર્યો ભાગી ગયો. માયાવી એક ગુફામાં સંતાઈ ગયો. વાલીએ તેનો પીછો પકડ્યો. હું પણ વાલીની પાછળ પાછળ શત્રુનો પીછો કરી રહ્યો હતો. માયાવીએ જે આશ્રય લીધો હતો તે ગુફામાં પ્રવેશતા પહેલા વાલીએ મને કહ્યું, ભાઈ હું શત્રુને મારવા માટે ગુફામાં જાઉં છું, તું પ્રવેશ દ્વાર ઉપર ચાપતી નજર રાખ, શત્રુ બહાર છટકી ન જાય તેની કાળજી રાખ. જ્યારે મેં વાલીને પૂછ્યું કે કેટલા સમય સુધી હું તમારી રાહ જોઉં, ત્યારે તે બોલ્યા કે 15 દિવસો કે 15 રાત્રિઓ સુધી ચાંપતી નજર રાખજે. 16મે દિવસે હું ગુફામાંથી બહાર ન આવું તો માની લેજો કે માયાવીએ મને મારી નાખ્યો છે, પછી તો પાછો કિષ્કિંધા જતો રહીશ. મેં પૂરા 30 દિવસ સુધી વાલીની રાહ જોઈ. ત્યાર પછી ગુફામાંથી લોહીની ગંધ આવવા લાગી. મેં અનુમાન કર્યું કે મારા ભાઈને લોહીની આ ગંધ હશે. મને ભય થયો કે માયાવી કદાચ ગુફામાંથી બહાર આવે, એટલે મેં ગુફાના દ્વાર આગળ એક મોટી શિલા મૂકી. વધારે રાહ જોવી તે મૂર્ખાઈ છે એમ માનીને હું ઘેર પાછો ગયો. મેં મારા સાથીદારોને અને શુભેચ્છકોને એકત્રિત કર્યા અને હવે શું કરવું તે બાબત તેમની સલાહ લીધી. અમે માન્યું કે વાલી જેવા વીરને મારનાર માયાવી સાચે જ એક ભયંકર શત્રુ હોવો જોઈએ, એટલે હું ભયપૂર્વક મારા દિવસો ગાળવા લાગ્યો. રાજધાનીના નિવાસીઓને એવો ખ્યાલ આવ્યો કે અમારી ચારેય બાજુએ શત્રુઓ છે, એટલે એવા કપરા સંજોગોમાં અમારે માથે કોઈ રાજા હોવો જોઈએ. તેમણે આજીજી કરી કે વાલી હવે મરી ગયા છે, એટલે તેમની જગ્યાએ તમે રાજ્ય ચલો. તે સત્તા સ્વીકારવાની મારી જરા પણ ઈચ્છા ન હતી, પણ દબાણ કરીને તે લોકોએ તે સત્તા મારા ઉપર લાદી. 2-3 દિવસ પછી જ વાલી રાજધાનીમાં આવ્યા. તેમણે માયાવીને મારી નાખ્યો હતો અને તે દુષ્ટ શત્રુની દેશથી દેશને મુક્ત કર્યો હતો. મને રાજાના પદ ઉપર જોઈને વાલીને ખૂબ જ ક્રોધ ચડ્યો. તેણે અનુમાન કર્યું હતું કે પોતે ગુફામાંથી જીવતો બહાર ન આવી શકે, તે માટે મેં ગુફાના દ્વારને મોટી શિલાથી બંધ કરી દીધી હતી. મારા ઉપર ખરેખર તો જે લાદવામાં આવ્યું હતું તે મેં પચાવી પાડ્યું હતું એવું તે માનતા, તે માટે તેણે મારા પર વેર વાળવાનો નિશ્ચય કર્યો. તે મારી સાથે હું જાણે અધમથી પણ અધમ હોઉં તેમ વર્તવા લાગ્યા. મારા નાનામાં નાના ગુના અથવા ભૂલ બદલ પણ તે મારા ઉપર અનેક આરોપો કરવા લાગ્યા. તેમણે મારી બધી સત્તાઓ અને પદો પાછા લઈ લીધા અને તે મારો તિરસ્કાર કરવા લાગ્યા. જાણે કે હું તેમના ઘરનો એક નોકર ન હોઉં, તેમણે મને કુટુંબના ઘરમાંથી બળજબરીથી બહાર કાઢી મૂક્યો. તેમણે મારી પત્નીને પોતાની પાસે રાખી લીધી. એક દિવસ મારો વિનાશ કરવાનો નિશ્ચય કરીને તેમણે મારી સાથે ક્રૂરતાપૂર્વક યુદ્ધ કર્યું. હું તેમની શૂરવીરતાનો સામનો કરી શક્યો નહીં, એટલે કિષ્કિંધામાંથી નીકળી જઈને મેં અહીં આશ્રય લીધો. વાલીએ આગ્રહ રાખ્યો કે મારા ટેકેદારો અને મિત્રો રાજધાનીમાં ન રહે, એટલે તેઓ પણ અહીં આવીને મારી સાથે રહેવા લાગ્યા. મારી પત્નીએ મારી પાસે આવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ વાલીએ તેને મારી પાસે આવવા દીધી નહીં. પોતાની જ પત્ની હોય તે રીતે તેની સાથે તે વ્યવહાર કરવા લાગ્યો. પોતાની કથા કહેતા કહેતા સુગ્રીવની આંખોમાં આંસુ ઉભરાઈ ગયા. રામે તેને આશ્વાસન આપ્યું અને તેની દશા સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી. તેમણે તેને ફરી ખાતરી આપી કે હું દુષ્ટતા સામે, ઉપદ્રવ સામે તારી રક્ષા કરીશ. સુગ્રીવ બોલ્યો, હું અનાથ જેવો આ ટેકરી ઉપર રહું છું, કારણ કે આ એક જ સ્થાન એવું છે કે જ્યાં મારો વેરવૃત્તિવાળો ભાઈ આવી શકે તેમ નથી. એક મુનિએ તેને શાપ આપ્યો છે કે તારે આ ટેકરી ઉપર જવું નહીં, તો હું ક્યારનોય તેને હાથે મરી ગયો હોત. રામે પૂછ્યું, હે મિત્ર, વાલીને તે શાપ કેવી રીતે મળ્યો હતો? સુગ્રીવે જવાબ આપ્યો, સ્વામી, માયાવીનો ભાઈ દુધુંબી એક મહાન વીર હતો. શૂરવીરતામાં અને શારીરિક બળમાં કોઈ તેની બરાબરી કરી શકે તેમ ન હતો. પોતાના બળનું પ્રદર્શન કરવા તે પર્વતો અને સમુદ્રો સાથે આનંદપૂર્વક બાદ ભેળતો. એક દિવસ તેણે પોતે જે પર્વતને ભાગીને ચૂરા કરી નાખ્યા હતા તે પર્વતની આગળ ઉભો રહી તે પોતાના હિંમત ભર્યા પરાક્રમોને કારણે હર્ષ માણી રહ્યો હતો. તે વખતે તેણે અદૃષ્ટ અવાજ સાંભળ્યો, દુધુંબી, તારા મગજને આટલું બધું ગુમાવી દઈશ નહીં, સાવધ બન. તારા કરતા પણ એક વધારે બળવાન વ્યક્તિ આજે જીવે છે, જે પંપા સરોવરના તટ ઉપર આનંદપૂર્વક પરિભ્રમણ કરે છે. તે વાનરોનો નેતા છે, તેનું નામ વાલી છે. જ્યારે તે શબ્દો દુધુંબીના કાન ઉપર પડ્યા ત્યારે તે એક ભયંકર પાડાનું રૂપ લઈને કિષ્કિંધા ઉપર ધસી આવ્યો. જ્યારે પંપા સરોવર આવેલું હતું તેણે પોતાના શિંગડા વડે પૃથ્વીને ખેડી ટેકરીઓમાં અને ખીણોમાં થઈને તે ગર્જના કરવા લાગ્યો અને પોતાના ઉચ્ચ અભિમાનનું અને અભેદ્ય શક્તિનું તે પ્રદર્શન કરવા લાગ્યો. દરેક ડગલે તેનો ક્રોધ વધારે જંગલી બનતો જતો. આસપાસ બધે ભય વ્યાપી ગયો. જ્યારે તે પૃથ્વીમાં પોતાના શિંગડા ભેરવતો ત્યારે વૃક્ષો જડમૂળથી ઉખડી જઈને જમીન ઉપર પડતા. તેની ક્રૂરતાથી બધાના હૃદય કંપી ઉઠ્યા. જ્યારે ચંદ્રને ગળી જવાનું સાહસ કરતા રાહુની પેઠે તે વાલીના પ્રદેશ ઉપર આક્રમણ કરી રહ્યો હતો ત્યારે વાલીએ તેને જોતાવેત તેના ઉપર હુમલો કર્યો. બંને વિચિત્ર લાગતા શત્રુઓ એકબીજા ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે યુદ્ધ કરી રહ્યા હતા. તેઓ ભીષણ યુદ્ધ કરતા બે હાથીઓ જેવા લાગતા હતા. તે યુદ્ધ 6 કલાક કરતા પણ વધારે સમય ચાલ્યું. છેવટે વાલીએ દુદુંબી ઉપર એક ખતરનાક પ્રહાર કર્યો. ભારે ધરતીકંપમાં જેમ પર્વતનું શિખર પટકાઈને જમીન ઉપર પડે તેમ દુદુંબી લથડતે પગે જમીન ઉપર પડ્યો અને મૃત્યુ પામ્યો. તે આઘાત એટલો જબરજસ્ત હતો કે તેની સાથે અનેક મહાન વૃક્ષો પણ જમીનદોસ થઈ ગયા. વિજયથી વાલી એટલો બધો મદોન્મત બની ગયો હતો કે તેને મડદાને ચીરી નાખ્યો. તેણે એ મડદાના એક અડદિયાને દક્ષિણ દિશામાં નાખ્યું અને બીજા અડદિયાને ઉત્તર દિશામાં નાખ્યું. પરંતુ તે લોહી નીકળતો માંસ અસ્થિનો સમૂહ એક આશ્રમ ઉપર જઈને પડ્યો. તે પવિત્ર સ્થાન ઉપર લોહીનો વરસાદ વરસ્યો. જેણે શાંતિપૂર્વક ધ્યાનમાં બેઠેલા તેમજ પવિત્ર વેદમંત્રો ભણી રહેલા તાપસોને દૂષિત કર્યા. મહાન મુનિ મતંગનો આ આશ્રમ હતો. તે નદીએ સ્નાન કરવા ગયા હતા. જ્યારે તે પાછા આવ્યા ત્યારે તેમણે તે સ્થાન ઉપર બધે રક્તબિંદુઓ જોયા. તરત જ તે ભયંકર રાક્ષસના મડદાના અડદિયા પાસે આવ્યા. તે પોતાના ક્રોધને સમાવી શક્યા નહીં. પરમાનંદમાં સ્નાન કરવા ઝંખતા પોતાના શિષ્યોને લોહીમાં સ્નાન કરવું પડ્યું હતું તે બાબતને તેઓ ક્ષમા કરી શક્યા નહીં. આવું પાપ કરવાની કોણે હિંમત કરી હશે તે શોધી કાઢવા તે એક ક્ષણ થોભ્યા. તેમનો ક્રોધ કાબૂમાં ન રહ્યો. ક્રોધને કારણે ભૂતકાળનો કે ભવિષ્યકાળનો પણ તેઓ વિચાર કરી શક્યા નહીં. તેમણે ભીષણ શાપ આપ્યો કે જો તે દુષ્ટ પાપી વાલી આ ટેકરી ઉપર આવશે અથવા આ ટેકરી ઉપર નજર નાખશે તો તેના મસ્તકના 2 ટુકડા થઈ જશે. તેમણે આવો જે શાપ આપ્યો તે શાપથી ડરીને વાલી આ ટેકરી ઉપર આવતો નથી. તે આ સ્થાનની પાસે પણ આવી શકતો નથી અને તેના ઉપર નજર પણ નાખી શકતો નથી. આ સંજોગથી હું હિંમતપૂર્વક કહી રહ્યો છું, મને કોઈ અવરોધ નડતો નથી, પણ મેં મારી પત્નીને અને મારા સગા સંબંધીઓને ગુમાવી દીધા છે. સુગ્રીવે રામને કશું પણ ગુપ્ત રાખ્યા વગર પોતાની કથા સંભળાવી. ઘણા સમયથી સુગ્રીવને દુઃખ આપતી વાલીની દુષ્ટતા વિશેની કથા સાંભળીને રામ વ્યાકુળ બની ગયા. તેની ક્રૂરતાની યાદીમાંની કોઈ બીજી વધારે વાત સાંભળવા તે માંગતા ન હતા. રામ અધર્મ કૃત્યોને સહન કરી શકતા ન હતા. દુર્ગુણના વર્ણનમાં તેમને રસ પડતો ન હતો. તેમણે સુગ્રીવને આશ્વાસન આપ્યું. તેમણે ખાતરી આપી કે વાલી કેવળ શારીરિક બળ અને ભૌતિક શક્તિ ઉપર જ આધાર રાખે. ભગવાનની ભક્તિ અને ધર્મ દ્વારા મેળવાતા બળની અને શક્તિની તે ઉપેક્ષા કરે છે એટલે તે શિક્ષામાંથી છટકી શકશે નહીં. રામે પ્રતિજ્ઞા લીધી કે 14 બ્રહ્માંડો ભલે મારી પ્રતિજ્ઞાનો વિરોધ કરે પણ હું એક જ બાણથી વાલીને મારી નાખીશ, તેના દુષ્ટ જીવનનો હું અંત આણીશ. તેમણે કહ્યું, જે માણસ પોતાના મિત્રના દુઃખથી ઉપેક્ષા કરે છે અથવા શત્રુની અર્થહીન બડાશની ઉપેક્ષા કરે છે તેનું મુખ કદી જોઈશ નહીં. કોઈ થોડો સમય લાભ પ્રાપ્ત કરવા માટે, કોઈ તીવ્ર કામનાને સંતોષવા માટે અથવા કોઈ અધમ કાર્યમાં ઝંપલાવવા માટે જ મિત્રની પસંદગી ન કરીશ. મિત્રોને પરસ્પર ખૂબ ઊંડો પ્રેમ હોવો જોઈએ. જે મિત્રના હૃદયમાં પ્રેમ નથી, જેના મુખને પ્રેમ તેજસ્વી બનાવતો નથી, તે ખરાબ અને અનિચ્છનીય મિત્ર કહેવાય. તેવા ખોટા મિત્રોના હૃદય વક્ર અને દૂષિત હશે. લુચ્ચો નોકર, લોભી, કંજૂસ અને દુષ્ટ મનવાળા પત્ની કે પતિ અને ખોટા મિત્ર, આ 4 જણ જીવનને દુઃખી બનાવે છે. ભોંકાતા ભાલાની પેઠે, ભોંકાતા ખીલાની પેઠે. માટે હે સુગ્રીવ, તું શોક ન કર. મારી શારીરિક, માનસિક, વાચિક બધી શક્તિઓ સાથે હું તને મદદ કરીશ. વાલી ખૂબ બળવાન છે તેથી શું થઈ ગયું? તને તારા પોતાના બળની ખબર નથી. તેના બળના વિચારથી તું ગૂંચવાડામાં પડી ગયો છે, બસ એટલું જ. તેથી તું શંકાઓ કરે છે અને ડરે છે. ઠીક, તને વિશ્વાસ અને હિંમત આવે ત્યાર પહેલા કદાચ તું મારી શક્તિઓને ચકાસી જોવાની ઈચ્છા રાખે છે. મારામાં તારી શ્રદ્ધા ઊંડા મૂળ ઘાલે તે ખાતર તું મને ગમે તે કાર્ય કરવાનું કહે, હું બળ બતાવી આપીશ અને તારા હૃદયને હિંમતથી ભરી દઈશ. ત્યાર પછી હું વાલી સાથે યુદ્ધ કરીશ અને તેને મારી નાખીશ. સુગ્રીવ રામમાં વિશ્વાસ મૂકે અને ચિંતાનો તથા ભયનો ત્યાગ કરે તે માટે રામે મૃદુતાપૂર્વક સુગ્રીવની પીઠને પંપાળી. સુગ્રીવ રામના પરાક્રમને જોવા માટે બહુ આતુર હતો. શ્રદ્ધા માટે તે કોઈ ટેકેદારો માગી રહ્યો હતો, શ્રદ્ધા માટે તે કોઈ ટેકો પણ માગી રહ્યો હતો. તે બોલ્યો, રામ, એકવાર મેં અને મારા ભાઈએ સાત વિશાળ તાડના વૃક્ષ ઉપર અમારું બળ અને અમારી કુશળતા અજમાવવાની ઈચ્છા કરી હતી. એક જ બાણથી તે સાતે વિંધિ નાખવાનો અમે પ્રયત્ન કર્યો હતો. મારાથી માત્ર ત્રણ જ વૃક્ષો વિંધાયા, પણ મારા ભાઈ વાલીએ પાંચ વૃક્ષોને વિંધી નાખીને તેમને નીચે પાડી દીધા. તેની શક્તિની માત્રા એટલી હતી, વાલીને હરાવવા માટે તેનાથી પણ વધારે બળ જોઈએ. તમારામાં તે સાત વૃક્ષો વિંધવાની વાલી કરતા પણ વધારે શક્તિ છે કે નહીં તે જોવા માટે હું બહુ જ આતુર છું. પછી સુગ્રીવ અને તેના દરબારીઓ રામને તે સ્થાને લઈ ગયા જ્યાં રાક્ષસી તાડના સાત વૃક્ષો આકાશને ભેદતા ઉભા હતા. તેમણે રામને વૃક્ષોને વિધિ નાખવાનું કહ્યું. તેઓ માહોમાહ વાતો કરવા લાગ્યા કે વાલીએ જે પાંચ વૃક્ષોને વિધિ નાખ્યા હતા તેમના કરતા આ વૃક્ષો ચારથી પાંચ ગણા મોટા છે, એટલે જો રામ આમાંના બે વૃક્ષોને પણ વિધિ નાખે તો તેમને વાલી કરતા પણ વધારે બળવાન માનવા પડે. તે વૃક્ષોની હારમાળાને જોઈને રામે સ્મિત કર્યું અને સુગ્રીવને પોતાની પાસે બોલાવીને કહ્યું, સુગ્રીવ, મારી નજરે આ વૃક્ષો નબળામાં નબળા અને નાનામાં નાના છે. પછી રામે પોતાના ધનુષ્ય પર બાણનું સંધાન કર્યું. તેમણે તે સાતે વૃક્ષોને વિંધી નાખ્યા. તે બધા વૃક્ષોને તેમનું બાણ દૂરના એક પર્વત ઉપર લઈ ગયો. રસ્તામાંની શિલાઓના તે બાણે ચૂરે ચૂરા કરી નાખ્યા. સુગ્રીવનું હૃદય આશ્ચર્યથી અને ભક્તિથી ઉભરાઈ ગયું. તેણે રામને દંડવત પ્રણિપાત કર્યા અને બોલ્યા, રામ, સો વાલીઓ પણ આ પરાક્રમ ન કરી શક્યા હોત. હું સાચે જ નસીબદાર છું. હવે મારે જીવનમાં કોઈ ચિંતા રહી નથી, કારણ કે મને તમારી મૈત્રી પ્રાપ્ત થઈ ગઈ છે. જો કે એક વાલી સાથે મારે વિરોધ થયો છે, પણ આજે હજાર ગણા બળવાળા વાલીને મેં સૌથી વધારે ગાઢ મિત્ર તરીકે પ્રાપ્ત કર્યા છે. મારી ભૂલ બદલ મને ક્ષમા કરો. આ રીતે તમારી શક્તિઓની પરીક્ષા લેવાની ક્ષુદ્રતા મારા મનમાં હતી તેની મને હવે શરમ આવે છે. હું સાચે જ ભાગ્યશાળી છું કે મને આ રૂપમાં ખુદ ભગવાનની મૈત્રી સાંપડી છે. આજે મારી દુઃખ કથાનો અંત આવ્યો છે. હું થોડા સમયમાં મારી કિષ્કિંદાને ફરીથી પ્રાપ્ત કરીશ. તે આશા મારા હૃદયમાં આવે ઉગી હું મારી પત્ની અને મારા બાળકો સાથે ફરીથી સુખમય જીવન જીવી શકીશ. તેથી હું સાચે જ બહુ સુખી બન્યો છું. તે મિનિટોમાં, કલાકોમાં કે કેટલા દિવસોમાં સિદ્ધ થશે, ક્યારે અને કેવી રીતે, તે બાબતની શંકાઓ જ મારા મનમાં ઉછળી રહી છે. અલબત્ત તેનો આધાર રામ પર, રામના સંકલ્પ પર છે. તે જે ક્ષણ નક્કી કરશે તે ક્ષણે મારી તે ઈચ્છા પરિપૂર્ણ થશે. સુગ્રીવને સમજ પડી ગઈ કે માત્ર રામ જ પોતાને મદદ કરી શકશે. પોતે માત્ર રામ ઉપર આધાર રાખવાનો છે. તેણે રામને દંડવત પ્રણિપાત કર્યા અને તે બોલ્યા, રામ, તમારો સંકલ્પ, તમારી કરુણા જ મારો એકમાત્ર આધાર છે. તમે મારા શોકનો અંત ક્યારે લાવવા માંગો છો? હે રામ, સાંભળો, અત્યાર સુધી હું વાલીને મારો મોટામાં મોટો શત્રુ માનતો હતો અને તેનાથી ભયભીત બનીને ધ્રુસતો હતો. અત્યારે મને એવું જણાય છે કે તેણે મારા ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. તેના ડરથી હું આ પર્વતમાળા ઉપર રહેતો હતો. હું અહીં હતો તેથી તો હું તમારા આગમનને જોઈ શક્યો, તમને મળી શક્યો, તમારી મૈત્રીનો આશીર્વાદ હું પ્રાપ્ત કરી શક્યો. એટલે આ બધી ઘટનાઓનું મૂળ કારણ વાલી છે. તેણે સાચે જ મારા ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. રામ, સ્વપ્નમાં આપણે બીજા કોઈ માણસ સાથે લડતા હોઈએ છીએ, તેને ખૂબ ધિક્કારતા હોઈએ છીએ, તેનો વિનાશ કરવા બધા ઉપાયો કરતા હોઈએ છીએ, પણ જાગતા વેત, પથારીમાંથી ઉઠતા વેત આપણે જાણીએ છીએ કે તે તિરસ્કાર અને સંઘર્ષ માત્ર જૂઠા હતા, બિન પાયાદાર હતા. તમારા દર્શને મને મારા સ્વપ્નમાંથી જગાડ્યો છે. તે સ્વપ્નમાં હું વાલીનો તિરસ્કાર કરતો હતો, તેના બધા કાર્યોને દુશ્મનાવટ ભરેલા માનતો હતો. મારા અજ્ઞાનને કારણે મેં તેની સાથે યુદ્ધ કર્યું હતું. હવે મેં તમારા દર્શન કર્યા છે, તમારા બોધને સાંભળવાનો લાભ મને મળ્યો છે, એટલે હું તે સ્વપ્નમાંથી જાગી ગયો છું. તમારા ચરણોના સ્પર્શથી મને સત્યનું દર્શન થયું છે. લાંબા સમયના મારા તિરસ્કાર, ઈર્ષા, લોભ, અહંકાર, વાલી પ્રત્યેની વેરબુદ્ધિ, વેર લેવા માટેની મારી યોજનાઓ મને વધારે ને વધારે નિર્બળ બનાવતા હતા. મારું જૂનું દેવું પતાવી દેવા માટેની અનુકૂળ ક્ષણની એકાગ્રતાપૂર્વક ઝંખનામાં હું ડૂબી ગયેલો રહેતો હતો. તે તપને લઈને મને આપની કૃપા સાંપડી. તમે મને પ્રાપ્ત થયા અને મારી વ્યથા તપસ્યા બની ગઈ. મારા ક્રોધનું પ્રેમમાં રૂપાંતર થયું. સ્વામી, મને આશીર્વાદ આપો, મારા ઉપર કૃપા વરસાવો. હવે મને મારું રાજ્ય ફરી પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી. નિયતે મારી પત્નીની અને મારા બાળકોની કારકિર્દી નક્કી કરી રાખેલી છે. ઘટનાઓના ક્રમને બદલવા હું શું કરી શકું તેમ છું? હું તે બાબતમાં કશી ચિંતા નહીં કરું. જો તમે મને તમારી સેવા કરવાનો આનંદ આપશો, મારા બાકીના જીવનમાં તમારી હાજરીમાં રહેવા દેશો, તો મારે માટે તે પૂરતું છે. જ્યારે સુગ્રીવ એવી પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે રામે તેના મસ્તકને મૃદુતાપૂર્વક પંપાળીને કહ્યું, હે પુત્ર, તું જે શબ્દો બોલ્યો છે તે તદ્દન સાચા છે. રાજ્યો અને સત્તા, હર્ષ અને શોક, ક્રોધ અને ચિંતાઓ, માલ મિલકતો અને વિશિષ્ટ અધિકારો, સારી અને ખરાબ વસ્તુઓથી સ્વપ્નો બનતા હોય છે. તારામાં રહેલું પરમાત્મા તત્વ, ભગવાનની નિકટતા એ જ માત્ર વાસ્તવિકતા છે. પણ યાદ રાખ કે મારી પ્રતિજ્ઞા, મારું આપેલું વચન કદી ખોટું સિદ્ધ થતું નથી. ગમે તેમ બને પણ હું તને તારું રાજ્ય આપીશ. તેનું શાસન કરવાની જવાબદારીમાંથી તું છટકી જઈ શકીશ નહીં. આવતીકાલે જ તારે વાલી સાથે યુદ્ધ કરવાનું છે. તે યુદ્ધમાંથી તું છટકી જઈ શકીશ નહીં. ચાલ, તૈયાર થઈ જા. રામ ઉભા થયા. હાથમાં ધનુષ્ય બાણ લઈને સાથે સુગ્રીવને રાખીને રામ અને લક્ષ્મણ આગળ ચાલે. હનુમાનને અને બીજાઓને ટેકરી ઉપરના નિવાસસ્થાનમાં જ રહેવાની છૂટ આપવામાં આવી. રસ્તામાં સુગ્રીવને જરૂરી સલાહ સૂચનો આપવામાં આવે. પછી તેને એકલાને નગરીના મુખ્ય દ્વાર પાસે જઈ વાલીને પડકાર ફેંકવાનું કહેવામાં આવ્યું. રામની તે આજ્ઞા અનુસાર સુગ્રીવ કિષ્કિંધા નગરી આગળ આવીને ઉભો અને તેણે એવી ભયાનક રીતે પડકારની બૂમ પાડી કે દુર્ગની દિવાલો પણ કંપી ઉઠી. તે બૂમ વાલીના કાને પડી કે તરત જ વાલી પગતળે છૂંદાયેલા નાગની પેઠે પોતાની પથારીમાંથી ઉઠ્યો અને યુદ્ધ કરવા માટે તથા સુગ્રીવને ભગાડી મૂકવા માટે તૈયાર થઈને બહાર નીકળ્યો. તેને ખબર હતી કે મારો ભાઈ જ મને યુદ્ધ માટે પડકાર ફેંકી રહ્યો છે. તે વખતે તેની પત્ની તારાએ તેના પગ પકડ્યા અને વાલીનો પોતાનો પુત્ર થોડા દિવસ પહેલા જે શબ્દ બોલ્યો હતો તેની વાલીને યાદ દેવડાવી. તારા બોલી, સ્વામી, જેમણે સુગ્રીવની મદદ માગી છે તે ભાઈઓ સામાન્ય માનવો નથી. તેમનામાં બળવાન શક્તિઓ છે. અત્યાર સુધી સંતાઈ રહેલો સુગ્રીવ નવીન વિશ્વાસ અને હિંમત ધારણ કરીને હવે અહીં આવ્યો છે. તમને પડકાર ફેંકવાની તે હિંમત પણ કરી શક્યો છે. આગળ પાછળનો વિચાર કર્યા સિવાય એવું તે ન કરે. તેણે તે ભાઈઓની શક્તિઓની બાબત ખાતરી મેળવી હોવી જોઈએ. તેમની મદદનું વચન પણ તેને મેળવેલું હોવું જોઈએ. રામ અને લક્ષ્મણ રાજકુમારોમાં દિવ્ય શક્તિઓ છે. તેમની સાથે યુદ્ધ કરવું તે કલ્યાણકારી નથી. તારાની કરુણા આગ્રહભરી આજીજી સાંભળીને વાલીએ ઉપાસમય હાસ્ય કર્યું અને તે બોલ્યો, હે ડરપોક નારી, એમ કહેવાય છે કે રામનું મન સમતાવાળું છે. જો તે સાચું હોય તો તે અમારા બંને પર સમાન દ્રષ્ટિથી જોશે. વળી મેં તેમનું કશું બગાડ્યું નથી. નહીં વારો, તેમ છતાં પણ જો રામ મને મારશે તો હું એમ માનીશ કે મારો જન્મ અને જીવનના વર્ષો ધન્ય બની ગયા છે. વાલીનું એવું દ્રષ્ટિબિંદુ જોઈને તારા રાજી થઈ. પણ તે એક ક્ષણ માટે પણ પોતાના સ્વામીનો વિયોગ સહન કરવા તૈયાર ન હતી. એટલે ફરીથી તે આજીજીપૂર્વક બોલી કે સ્વામી, જ્યારે નારી વાંધો ઉઠાવે ત્યારે તે અપશુકન ગણાય છે. વગર વિચારે પડકારને ન ઝીલી લેશો. પણ બધી આજીજીઓને ફગાવી દઈને વાલી બોલ્યો કે જ્યારે યુદ્ધ બોલાવી રહ્યું હોય છે ત્યારે શુકનોની દરકાર માણસે કરવી જોઈએ નહીં. કાં તો શત્રુને મરવું જોઈએ અથવા પોતાના જીવનનો અંત આણવો જોઈએ. એમ બોલીને વાલીએ તારાને એક બાજુ ઉપર હડસે લીધી અને ભયંકર ક્રોધપૂર્વક ગર્જના કરી તે દુર્ગના મુખ્ય દ્વાર પાસે ધસી ગયો. ત્યાં તેણે સુગ્રીવ એકલાને જ જોયો એટલે તે તેના ઉપર કૂદ્યો. બંને જણે મુષ્ટિયુદ્ધ કરવા માંડ્યું. તેઓ એકબીજા ઉપર હથોડા જેવા પ્રહારો કરવા લાગ્યા. સુગ્રીવ તે ભીષણ પ્રહારોની વૃષ્ટિ સહન કરી શક્યો નહીં. તેને ભાગી જવાની ઈચ્છા થઈ. મુષ્ટિ પ્રહારો વડે અને ખેંચાખેંચી વડે વાલીએ એને એવી વ્યથા પહોંચાડી કે સુગ્રીવ મહામુસીબતે ભાગી ગયો. વાલીને ત્યાં વિજય મળ્યો. આનંદપૂર્વક પોતાની જાંગોને થાબડતો વાલી દુર્ગમાં ગયો. રામ અને લક્ષ્મણ ભાગી જતા સુગ્રીવની પાછળ ગયા. જ્યારે તેઓ ટેકરી પરના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે સુગ્રીવ રામને પગે પડ્યો. નિરાશાથી, પીડાથી અને ભયથી તેનું હૃદય ભારે ખમ બની ગયું હતું. તે બોલ્યો, સ્વામી, તમે મારી મદદથી આવશો એવી મહાન આશાથી પ્રોત્સાહિત બનીને મેં આ યુદ્ધનું સાહસ ખેડ્યું હતું. બધો સમય હું રાહ જોઈ રહ્યો કે ક્યારે રામનું બાણ વાલીને વાગે અને તેને પૂરો કરી નાખે. પણ એવું કશું તો બન્યું જ નહીં. તે પ્રહારોને હું સહન કરી શક્યો નહીં. એટલે જીવન બચાવવા માટે મારે ભાગી જવાનો શરમજનક માર્ગ સ્વીકારવો પડે. મારા ભાઈના પ્રહારો બહુ બળવાન હોય છે. હું તે પ્રહારો સહન કરી શક્યો નહીં. તેને આશ્વાસન આપતા રામ બોલ્યા, સુગ્રીવ, શોક ન કર. તેના કારણો સાંભળ. તમે બંને ભાઈઓ દેખાવમાં અને કુશળતાઓમાં એટલા બધા સમાન છો કે હું તમારા બેની વચ્ચેનો કશો ભેદ જોઈ શક્યો જ નહીં, અને તેથી મેં બાણ ન છોડ્યું. આ શબ્દોનો એક વધારે ઊંડો અંતર અર્થ પણ હતો. તે અર્થ આ હતો, વાલી પણ રામના ચરણોનો ભક્ત હતો. રામ મનમાં બોલ્યા, વાલી પણ મારો પૂજારી છે, મારી કૃપા માટે તે પણ તારા જેટલો જ ઝંખના રાખે છે. સુગ્રીવ તે ગૂઢ અર્થ સમજી શક્યો નહીં. તેણે પ્રાર્થના કરી, તમે આટલું બધું જાણો છો તો પછી કોણ વાલી અને કોણ સુગ્રીવ છે તે પણ તમે ન શોધી શક્યા? હું તમારા શબ્દોને માની શકતો નથી. તમે અમારા બેની વચ્ચે ભેદ કેમ ન પારખી શક્યા તેનું કારણ હું જાણતો નથી. કદાચ તમારી એવી ઈચ્છા હોય કે મારે મારી શક્તિ પૂરેપૂરી અજમાવવી, જો તેઓ તમારો આશય હોત તો હું શરૂઆતમાં જ તેને જોઈ શક્યો હોત. તમે વાલીનું પતન કરશો એ બાબત મને એટલો બધો વિશ્વાસ હતો કે મેં ગંભીરતાપૂર્વક યુદ્ધ કર્યું નહીં, તે હળવા હૃદયથી યુદ્ધ કર્યું. રામે નિરાશ બનેલા, હતાશ બની ગયેલા હૃદયવાળા સુગ્રીવને પોતાની પાસે ખેંચ્યો અને તેને આશ્વાસન આપ્યું. તેમણે પોતાનો દિવ્ય હાથ સુગ્રીવના શરીર ઉપર ફેરવ્યો, જેથી એક ક્ષણમાં તેની વ્યથા દૂર થઈ. તરત જ તેના ઘા અને ઉજરડા રૂઝાઈ ગયા. આશ્ચર્યચકિત થઈ ગયેલો સુગ્રીવ બોલ્યો, હે રામ, તમારા હાથ ગમે તે વસ્તુને પ્રાપ્ત કરી શકે તેવા છે. તેમાં બધું જ સમાયેલું છે, સર્જન, પાલન અને સંહાર. ત્રણેય તમારા સંકલ્પને વશવર્તી છે. આ રાજ્ય ઉપર શાસન કરવાની હવે મને ઈચ્છા નથી. તમારી કૃપા જે આનંદ આપી શકે છે તેની સરખામણીમાં રાજ્ય શાસનનો આનંદ કાંઈ જ નથી. રામે તેના શબ્દો પ્રત્યે ધ્યાન આપ્યું નહીં. તે બોલ્યા, તારા આ શબ્દો પસાર થઈ રહેલા વિચારોના પ્રતિબિંબો છે. જ્યારે મારી શક્તિ અને ભવ્યતાનું દર્શન થયું હતું ત્યારે પણ તું આમ જ બોલ્યો હતો. હું તે શબ્દોને મહત્વ આપતો નથી, કારણ કે હું હૃદયમાં પ્રગટતી વાણીઓની દરકાર વધારે રાખું. એવા ઘણા મહાન ભક્તો હોય છે જેઓ ભગવાનની લીલાનો અને પરમ ભક્તિનો અનુભવ કરે છે ત્યારે તેમનામાં માને છે અને કહે છે કે ભગવાન કરતા બીજું કશું જ ઉચ્ચતર નથી. પણ થોડા સમય પછી અથવા જ્યારે તેની માનસિક ઈચ્છાઓ ફળતી નથી ત્યારે તે ભગવાનની એ શક્તિઓને અનુભવી હતી જે જોઈ હતી તેના વિશે શંકાઓ કરે છે. દુર્બળ શ્રદ્ધાવાળા લોકોના મન ઉપર તે આવરણ કરીને સત્યને ઢાંકી દે છે, સત્યને વિકૃત બનાવી મૂકે છે. તે બધું કેવી રીતે બને છે તે હું જાણું છું, એટલે હું એવી લાગણીઓને બહુ મહત્વ આપતો નથી. તારે ફરી તારા ભાઈ સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જવાનું છે, એમ કહી રામે ફરી યુદ્ધ કરવા માટે સુગ્રીવ ઉપર દબાણ કર્યું. સુગ્રીવને યુદ્ધ કરવાની ઈચ્છા ન હતી, પણ તેને ખાતરી હતી કે આ વખતે રામ પોતાનું વચન પાળશે અને વાલીને મારશે. હૃદયમાં વિશ્વાસ રાખીને તે હિંમતપૂર્વક ચાલ્યો. રામે કેટલાક જંગલી પુષ્પો મંગાવ્યા, તેમની એક માળા બનાવડાવી અને સુગ્રીવના ગળામાં પહેરાવી. તેનો સાચો અર્થ આ હતો, વાલીએ તારાને કહ્યું હતું કે રામ બધાને સમાન દ્રષ્ટિથી જુએ છે, તે સમાન દ્રષ્ટિએ તેમને વાલીને મારી નાખતા અટકાવ્યા હતા. હવે મેં સુગ્રીવના ગળામાં પુષ્પમાળા પહેરાવીને સૂચવ્યું છે કે સુગ્રીવ પ્રત્યેનો મારો પ્રેમ વધારે છે, એટલે હું વાલી સાથે ન્યાયપૂર્વક ભિન્ન વ્યવહાર કરી શકું. સુગ્રીવ પાસે એક ખાસ વધારાની વસ્તુ છે, પુષ્પમાળા, જે એમ સૂચવે છે કે તેણે દિવ્ય પ્રેમનું પ્રતીક ધારણ કરેલું છે. પ્રેમને વહેવા માટે કોઈ કારણની જરૂર હોતી નથી, તે કોઈ સ્વાર્થી આવેગમાં પ્રગટતો નથી. આમ પ્રોત્સાહિત બનેલા અને વીરતાની સભર એવા રામે અને લક્ષ્મણે વાલીના દુર્ગમાં મુખ્ય દરવાજે જઈ ફરી પડકાર ફેંકવા માટે સુગ્રીવને સમજાવ્યા. તેઓ પાસેના એક વૃક્ષની પાછળ સંતાઈ ગયા. જ્યારે યુદ્ધ કરવા માટે આતુર વાલી બહાર ધસી આવ્યો અને તેના આવેગ હેઠળ પૃથ્વી કંપી ઉઠી ત્યારે સુગ્રીવ ભયભીત બની ગયો. તરત જ પોતાની મદદે આવવા માટે તેણે પૂરા હૃદયથી રામને પ્રાર્થના કરી અને પછી તે શત્રુ સાથે યુદ્ધ કરવા માટે ગયો. પોતાની શક્તિને તથા પ્રાપ્તિઓને સિદ્ધ કરવા માટે સુગ્રીવે ખૂબ શક્તિપૂર્વક યુદ્ધ કર્યું. જ્યારે તે બળ ખૂટી ગયું અને તેનામાં થાકના પ્રથમ ચિહ્નો દેખાવા લાગ્યા ત્યારે એકવાર તે રામ એવું બોલ્યો, પોતાના ભક્તોની રક્ષા કરવી એ રામનું પ્રિય કાર્ય છે. એટલે તેમણે તે આહવાન સાંભળ્યું કે તરત જ તેમણે પોતાના ધનુષ્ય ઉપર બાણનું સંધાન કર્યું અને તેનું સીધું વાલીના અભિમાની હૃદય ઉપર નિશાન સાધ્યું. વાલીને અસહાયતાથી ચક્રી આવી ગઈ અને તે જમીન ઉપર પટકાઈ પડ્યો. તે જ ક્ષણે રામ તેની પાસે આવ્યા અને પોતાનું દિવ્ય દર્શન તેને આપ્યું. ખતરનાક બાણથી ઘવાયેલો હોવા છતાં વાલી બેઠો થયો. બળમાં અને હિંમતમાં કોઈ તેની સરખામણી કરી શકે તેમ ન હતો. પ્રણમાંજલિ રચીને તેણે પોતાની આંખો તે નીલવર્ણી મૂર્તિ ઉપર તેમની કમલની પાંખડીઓ સમાન આંખો ઉપર સ્થિર કરી અંતે હર્ષાશ્રુ વહેવડાવે તે ભાગ્યે જ પોતાના આનંદને અંદર સમાવી શકે. તે બોલ્યો, હે રામ, તમે સૌંદર્યની દિવ્યતાભરી કલ્યાણ મૂર્તિ છો, સર્વસૃષ્ટિના સ્વામી છો, છતાં તમારે આવું શંકાસ્પદ કાર્ય સાથી કરવું પડ્યું. જો તમે મને પહેલેથી કહ્યું હોત અને પછી મને મારી નાખ્યો હોત તો હું ખૂબ રાજી થઈને મળ. સુગ્રીવ તમારે માટે જે સત્કાર્ય કરી શકે તે કરવાની શું મેં ના પાડી હોત? ના ના, આ કામ આવી રીતે કોઈ ન્યાયી કારણ વગર કરવામાં આવ્યું નથી. ભગવાન કોઈ દિવસ યોગ્ય કારણ સિવાય કોઈ કાર્ય કરે જ નહીં. બાહ્ય દ્રષ્ટિથી જોતા સંભવ છે કે કરાયેલું કાર્ય દિવ્યતાના આપણા ખ્યાલની વિરુદ્ધ જણાય, પણ અંતરદ્રષ્ટિથી જોતા સત્ય પર આધારિત હકીકત સ્પષ્ટ નજરે પડે. મને ખબર છે કે ભગવાનના કાર્યોનો અર્થ સામાન્ય દુનિયાવી દ્રષ્ટિબિંદુથી ન ઘટવો જોઈએ. ભગવાન માનવ આચરણને મર્યાદિત અને નિયમિત કરતા ગુણોથી પર છે, એટલે લાગણીથી, આવેગથી અથવા પૂર્વગ્રહથી પર એવા દ્રષ્ટિબિંદુથી જ ભગવાનના કાર્યો સાચી રીતે સમજી શકાય. પૂર્ણ ક્ષમતાથી કરાયેલા કાર્યો માત્ર પૂર્ણ ક્ષમતાથી જ સમજી શકાય. જો તમે લક્ષણો અને ગુણો વડે સંચાલિત બનો તો સ્વાભાવિક રીતે તમે તદ્દન તેવા જ લક્ષણો અને ગુણોને જોઈ શકો, પછી ભલે તે લક્ષણો અને ગુણો ત્યાં હોય જ નહીં. વાલીની બુદ્ધિ બહુ સ્પષ્ટ હતી, એટલે આમ દલીલ કરીને તે બોલ્યો, રામ, હું તમારા પરાક્રમને અને કુશળતાને બહુ સારી રીતે જાણું છું. તમે એક જ બાણ વડે માત્ર આ વાલીનો જ નહીં પણ સમગ્ર વિશ્વનો પણ નાશ કરી શકો તેમ છો. વળી તમે ફરીથી તે વિશ્વનું સર્જન પણ કરી શકો તેમ છો. છતાં તમે મને જે પાપ કરવા બદલ મારી નાખ્યો છે તે પાપને હું જાણવા ઈચ્છું છું. કૃપા કરીને જે ભૂલ માટે હું જવાબદાર હતો તે ભૂલ સ્પષ્ટ રીતે મને જણાવો. તમે પૃથ્વી ઉપર ફરી ધર્મની સ્થાપના કરવા માટે આવ્યા છો નહીં? વારો, મને મારવા માટે તમે એક સામાન્ય શિકારીની પેટે પાછળ સંતાઈ રહ્યા હતા, તેનો શું અર્થ, એનો શું હેતુ? મરવા પડેલા વાલીની પાસે રામ કૃપાપૂર્વક બેઠા અને બોલ્યા, વાલી, તું જાણે છે કે મારા કાર્યો સ્વાર્થમય હેતુઓ વડે પ્રેરિત હોતા નથી. સીતા ક્યાં છે તેની શોધ કરવા માટે મેં સુગ્રીવ સાથે મૈત્રી કરી, એવા તારા ખોટા ખ્યાલનો તું ત્યાગ કર. તે હમણાં જ જે કહ્યું તેમ તમે પૃથ્વી ઉપર ધર્મની પુનઃસ્થાપના કરવા માટે માનવ આકૃતિ ધારણ કરી છે. હવે મને કહે કે જો હું તારા અન્યાયી અને દુષ્ટ કાર્યનો માત્ર સાક્ષી જ બનું તો તું તે વલણને શું કહે? તું તેને જગતની સેવા કહે કે કુસેવા? તેને તું ધર્મ કહે કે અધર્મ? ભાઈની પત્ની, બહેન કે પુત્રવધુ, તે ત્રણેય માણસને માટે પુત્રી સમાન છે. તેમના ઉપર કુદ્રષ્ટિ કરવી તે પાપ છે. આ એક ભીષણ પાપ છે. એવા પાપીને મારવા માટે પ્રયત્ન કરવો, એમાં કશું જ પાપ લાગતું નથી. સુગ્રીવે તને મારી નાખવાના ઈરાદાથી ગુફાના પ્રવેશ દ્વારને બંધ કરી દીધું હતું, એવું તારું અનુમાન કેટલું અન્યાય છે. તે કહ્યું હતું કે તું વધુમાં વધુ 15 દિવસ પછી બહાર આવીશ. ત્યાં સુધી તે સુગ્રીવને ગુફાના દ્વાર આગળ રાહ જોવાનું કહ્યું. છતાં સુગ્રીવે પૂરા 1 મહિના સુધી આતુરતાપૂર્વક તારી રાહ જોઈ. પછી જયારે તે લોહીની ગંધ આવી ત્યારે તે દુઃખી થયો કે રાક્ષસે મારા ભાઈને કદાચ મારી નાખ્યો હશે. તેણે ગુફામાં પ્રવેશ ન કર્યો કારણ કે તે જાણતો હતો કે વાલીને મારી નાખનાર રાક્ષસનો મુકાબલો તે કરી શકશે નહીં. જ્યારે તેણે ગુફાના દ્વાર ઉપર મોટી શિલા મૂકી ત્યારે તેનો આશય રાક્ષસને ગુફામાંથી બહાર આવતો રોકવાનો હતો, તેને ગુફામાં જ પૂરી રાખવાનો હતો. નાગરિકોએ તેના ઉપર રાજા બનવાનું દબાણ કર્યું અને સુગ્રીવને તે દબાણને વશ થવું પડ્યું. જ્યારે સુગ્રીવ આ રીતે વર્ત્યો ત્યારે તેણે શું અપરાધ કર્યો હતો? તું તપાસ કરવા માટે થોભ્યો નહીં. તેણે કદી પણ જરા પણ તારી આજ્ઞાનો અનાદર કર્યો નથી, કારણ કે તે તને ખૂબ જ ચાહે છે, તે તને પૂજે છે, તે સદા સત્યના માર્ગને ચીટકી રહે છે. પણ તે તારા હૃદયમાં તેના પ્રત્યે વેર રાખ્યો, જો કે તેમ કરવાનું કશું જ કારણ ન હતું. તારા વધારે પડતા અભિમાને સુગ્રીવને વનમાં હાંકી કાઢ્યો. જ્યારે તેને વનમાં મોકલ્યો ત્યારે તારે તેની પત્નીને અને તેની સાથે જવા માટે સંમતિ આપવી હતી. તેને બદલે તેને તારી પત્ની તરીકે પસંદ કરી, જેની સાથે તારે પુત્રી જેવો વ્યવહાર કરવો જોઈતો હતો. તું આને પાપ કહે છે કે નહીં? આના કરતા વધારે અધમ બીજું શું હોઈ શકે? વળી તું આ પ્રદેશના રાજાનું પદ ધરાવે છે. તારે અહીંના લોકોની રક્ષા કરવી જોઈએ, તેમનું પાલન પોષણ કરવું જોઈએ. જ્યાં તું જ પાપોનો આનંદ માણી રહ્યો છે તો પછી તું બીજા લોકોને ગુના માટે શિક્ષા કેવી રીતે કરી શકવાનો હતો? કહેવત છે ને, જેવો રાજા તેવી પ્રજા, પ્રજાજનો રાજા જેવા જ બને છે. એટલે તે જે કર્યું છે તે વધારે દુષ્ટ અને તિરસ્કારને પાત્ર બની જાય છે. નહીં વારો, આમ રામે પોતાના અનંત પ્રેમમાં વાલીના અપરાધોનું અને પાપોનું સ્પષ્ટીકરણ કર્યું. વાલીએ તે સાંભળ્યું અને તેના ઉપર વિચાર કર્યો. છેવટે તેને પોતાની ભૂલનો ખ્યાલ આવી ગયો અને તે બોલ્યો, મારી કુશળતા તમને મારું કાર્ય ન્યાયી છે એમ ઉચ્ચારવામાં નિષ્ફળ ગઈ. હવે મને સાંભળો, હું જરા પણ પાપી નથી. જો હું પાપી હોત તો સ્વામીના હાથે છોડેલા બાણથી મારો વધ થયો ન હોત, અને હું મારી છેલ્લી ક્ષણો દિવ્યતાના મુખ સામુ જોતા જોતા અને તેમના મધુર શબ્દો સાંભળતા સાંભળતા કેવી રીતે પસાર કરી શકત. આવા ખૂબ ઉચ્ચ જ્ઞાનપૂર્વક પ્રેમના અને ભક્તિના, આનંદના અને સમર્પણ ભાવના ઊંડાણોમાંથી બોલાયેલા શબ્દો સાંભળીને રામ ખૂબ રાજી થયા. પછી વાલીના હૃદયમાં ત્યાગની જે સાચી ભાવના હતી તે જગત આગળ જાહેર કરવાની રામે ઈચ્છા કરી. તે બોલ્યા, વાલી, હું તને ફરી સજીવન કરું છું. હું તારી વૃદ્ધાવસ્થાને નિર્બળતાને દૂર કરું છું. આવ, તારા શરીરનો તું ફરી સ્વીકાર કર. તેણે વાલીના મસ્તક ઉપર પોતાનો હાથ મૂક્યો. પણ જ્યારે તે આમ વાલીને આશીર્વાદ આપી રહ્યા હતા ત્યારે વાલીએ વચ્ચે પ્રાર્થના કરી, હે દયાના સાગર, મારી એક વિનંતી સાંભળો. માણસ જીવન દરમિયાન ગમે તેટલા પ્રયત્નો કરે પણ મૃત્યુ ક્ષણે પરમ મુનિઓની જીભ ઉપર પણ તમારું નામ આવતું નથી. અત્યારે મને આવું અસાધારણ સદભાગ્ય પ્રાપ્ત થયું છે. જ્યારે હું તમારા નામનું ઉચ્ચારણ કરું છું, તમારા રૂપના દર્શન કરું છું, તમારા ચરણોનો સ્પર્શ કરું છું અને તમારા શબ્દો સાંભળું છું, જો હું આ તક ચૂકી જાઉં તો આ તકને સરી જવા દઉં તો ફરીથી આ વસ્તુઓ માટે મારે કેટલા બધા લાંબા સમય સુધી રાહ જોવી પડશે એ કોણ કહી શકે એમ છે. વધારે જીવવાની મને બીજી શ્રી મહાન પ્રાપ્તિ થવાની છે? ના, વધારે જીવવાની મને ઈચ્છા નથી. સ્વામી, સર્વ જ્ઞાનનું ઉદ્ભવ સ્થાન એવા વેદો પણ તમને માત્ર નેતિ નેતિ, આ નહીં આ નહીં કહીને વર્ણવે છે. એમ કહી આગળ વધતા વેદો કહે છે, આ આ તે આને મેં આજે પકડ્યો છે, શું હું તેને જવા દઈશ? શું આ જગતમાં કોઈ એવો મૂર્ખ હશે કે જે એક જંગલી છોડને ખાતર હાથમાં આવેલા દિવ્ય કલ્પવૃક્ષને છોડી દે? ખુદ બ્રહ્માના માનસિક સંકલ્પમાંથી જન્મેલો, શારીરિક બળવાળો અને તીક્ષ્ણ બુદ્ધિવાળો તથા તે ગુણો વડે વિખ્યાત બનેલો આ વાલી, આ શરીર વાસ્તવિક અને મૂલ્યવાન છે એમ માનીને તેને ચીટકી રહેવાના પ્રલોભનને વશ નહીં થાય. ના, જો હું તે પ્રલોભનને વશ થઉં તો હું અપયશનું લક્ષ્ય બનીશ. વધારે શું કહેવું? જો આત્મસંતોષ ન હોય તો પછી બીજા પ્રકારના સંતોષથી શું ફાયદો? હે સ્વામી, તમારા દર્શનના અને શબ્દોના પરિણામે હું બધા જ પ્રકારના દ્વંદ્વોથી અને ભેદભાવથી પર બની ગયો છું. બીજા બધાની ભિન્ન એવા એક પરમાત્માનું દર્શન મેં પ્રાપ્ત કર્યું છે. મેં કરેલા બધા પાપોના ફળ નાશ પામ્યા છે. તે ફળોની સાથે આ શરીર જે તેવા કર્મોના ફળરૂપે મને મળ્યું છે તેનો પણ નાશ થઈ જવા દો. તે કર્મફળોનો ભાર વહેવા માટે બીજું શરીર મને ન આપશો. વાલીએ પોતાના દેહને છોડી દેવાનો નિશ્ચય કર્યો. તેણે પોતાના પુત્રને પાસે બોલાવ્યો અને બોલ્યા, અત્યાર સુધી જે શરીર કામવશ હતું તેના વડે આ પુત્ર જન્મ્યો છે. તે પુત્ર બળવાન અને સદગુણી, નમ્ર અને આજ્ઞાંકિત છે. હવે હું ઈચ્છું છું કે તમે તેને તમારા પ્રેમને યોગ્ય તમારા પુત્ર તરીકે ઉછેરો, તેનું પાલન પોષણ કરો. મેં તેને તમને સોંપ્યો છે. એમ બોલીને તેણે પોતાના પુત્રના હાથ રામના હાથમાં મૂક્યા. રામે વાલીના પુત્ર અંગદને પોતાની પાસે ખેંચી લીધો અને ખૂબ પ્રેમપૂર્વક તેને આશીર્વાદ આપ્યો. રામે અંગદને સ્વીકારી લીધો તે જોઈ વાલીને આંખમાં હર્ષાશ્રુ ઉભરાયા. તેની આંખો પોતાની આગળ ઉભેલા દિવ્ય રૂપ ઉપર સ્થિર હતી. ધીમે ધીમે તેની આંખો મૃત્યુમાં મિચાઈ ગઈ. પોતાના ગળામાં પહેરેલી માળામાંથી નીચે ગરી પડતા પુષ્પોની દરકાર શું હાથી કરે ખરો, એટલી જ ઉદાસીનતાપૂર્વક તેણે પોતાના પ્રાણ છોડ્યા. વાલીના મૃત્યુના સમાચાર સાંભળીને પંપાનગરના રહેવાસીઓ શોકમગ્ન સમૂહમાં એકત્રિત થયા. તેની પત્ની તારા પોતાની પરિચારિકાઓ સાથે ત્યાં આવી. તે વાલીના શરીર ઉપર પડીને બેભાન બની ગઈ. તારાનો દુઃખપૂર્ણ વિલાપ એવો તો તીવ્ર હતો કે પથ્થરો પણ સહાનુભૂતિમાં પીગળી ગયા. જ્યારે તે અવારનવાર ભાનમાં આવતી ત્યારે તે પોતાના પતિના મુખ તરફ જોઈને બોલતી કે મેં ખૂબ વિરોધ કર્યો હતો, અનેક દલીલો કરી હતી, છતાં પણ તમે બહાર જવા માટે દ્વાર તરફ દોડી ગયા. પત્નીએ હંમેશા પતિની સલામતી અને સુખ માટે સાવધાન રહેવું જોઈએ. પતિના કલ્યાણ માટે પત્નીને જેટલી ફિકર હોય છે તેટલી બીજા કોઈને હોતી નથી. બીજા લોકો ગમે તેટલી ઉચ્ચ પદવી ધરાવતા હોય પણ તેમની સલાહમાં હંમેશા થોડીક અહંતાનું પ્રમાણ તો હોય જ છે. હે નાથ, નસીબ વાંકું હોવાને કારણે મારી સલાહની તમારા ઉપર કોઈ અસર થઈ નહીં હોય. હે સ્વામી, હવે હું કેવી રીતે આ પુત્રનું પાલન પોષણ કરીને તેને મોટો કરીશ? જે લોકોએ તમને મારી નાખ્યા તેઓ શું તમારા પુત્રને છોડશે ખરા? હવે અમને કોણ માર્ગદર્શન આપશે? અમને પાછળ મૂકીને તમને પરલોક સીધાવવાનું કેવી રીતે ગમે? હવે મારે કોની ખાતર જીવવું? પછી તારા રામ પ્રત્યે વળી અને તેણે પોતાનું હૃદય ખુલ્લું કર્યું. તમે મારા પ્રાણ સમાન પતિને પરલોકમાં મોકલ્યા, પાછળ રહેલી એવી હું શું બીજાઓની દયા ઉપર જીવ એવું તમે ઈચ્છો છો? શું એક કુલીન સદાચારી માણસ અભિમાન લઈ શકે એવી એ ઉચિત વાત છે? શું એ યોગ્ય છે? જો તમે અમારી પ્રગતિ થાય એમ ન ઈચ્છતા હો, જો તમે અમારા શોકને મટાડવા ન ઈચ્છતા હો, તો મને અને મારા પુત્રને મારી નાખો. જે બાણે એક મહાન વીરને મારી નાખ્યો, તે બાણે એક નિર્બળ સ્ત્રી અને એક અનાથ છોકરાને મારી નાખવામાંથી પાછું નહીં પડે. અમને વાલી સાથે મુસાફરીમાં જોડાવા દો. તે રામને ભગે પડી અને આશ્વાસન ન આપી શકાય તેમ રુદન કરવા લાગી. રામ બોલ્યા, તારા, તું શા માટે આટલું રુદન કરે છે? તું એક વીર પત્ની છે, આમ ન વર્તીશ, કારણ કે તેથી મને અપયશ પ્રાપ્ત થશે. શાંત થા, તારી જાત ઉપર કાબુ રાખ. શરીર ક્ષણભંગુર છે, તિરસ્કાર પાત્ર છે. વાલી પોતે આ શરીરને અધમ માનતો હતો. ગમે તે દિવસે તે શરીર પરમ લક્ષ્યને સિદ્ધ કરવાનું સાધન માત્ર છે. શરીર પડી જાય તેનો અંત આવે, મૃત્યુને કોઈ અટકાવી શકતું નથી. જો તે લક્ષ્ય પરમ લક્ષ્ય ધ્યાનમાં રાખવામાં ન આવે અને જો શરીર દ્વારા તે લક્ષ્ય સિદ્ધ કરવામાં ન આવે, તો શરીર એ માત્ર કોલસાનો ઢગલો છે જેનું ભાવિ અગ્નિમાં બળી જવાનું છે. આ શરીર રૂપ તરીકે વાલી માટે રુદન કરવું તે મૂર્ખાઈ ભરેલું છે, કારણ કે શરીર તો આ અહીં પડ્યું, તો પછી શું તું તે દેહમાં રહેલા આત્મા માટે રુદન કરે છે? જે આત્મા તો સનાતન છે, તે મરતો નથી, ક્ષીણ થતો નથી, ન્યૂન થતો નથી, તેનું વિઘટન પણ થતું. જેમણે આત્મતત્વનો સાક્ષાત્કાર કર્યો નથી, તેઓ એવી ભ્રમણાથી દુઃખી બનતા હોય છે કે શરીર એ પોતે છે. ત્યાં સુધી તો મોટા મોટા વિદ્વાનો પણ એવી ભૂલ કરતા હોય છે. શરીરને આત્મા માની તેમાં મોહ કરવો તે અજ્ઞાન છે. પોતાના સાચા જાતરૂપ આત્માથી સભાન બનવું તે જ્ઞાન છે. આત્મજ્ઞાન એ ધૂળમાંથી હીરો જડ્યા સમાન મૂલ્યવાન સદભાગ્ય છે. આ માં સમૂહમાં આત્મારૂપી રત્ન રહેલું છે. શરીરમાં વિષ્ઠા, મૂત્ર, દુર્ગંધ અને ખરાબ લોહી રહેલા છે. તે રોગના જંતુ અને સમસ્યાઓ વડે હેરાન થતું જ હોય છે. તેના ક્ષયને રોકી શકાતો નથી. કોઈ દિવસ તો તેને મરવું જ પડશે. શરીર દ્વારા પ્રાપ્ત થઈ શકતી સિદ્ધિઓ તેને સકારણ ઠેરવે છે. તે માનવ જીવનને મુકુટમણી છે. પોતાના શરીર દ્વારા તારા પતિને અનેક વીરતા ભર્યા અનેક માનપાત્રો વિજયો પણ પ્રાપ્ત કર્યા હતા. રાજ્ય કરતા કરતા તેણે પોતાના સેવકોની અને વફાદાર અનુયાયીઓની રક્ષા પણ કરી હતી, તેમને સમૃદ્ધિ પણ આપી હતી. જાણે તેઓ પોતાના પ્રાણ સમાન ન હોય, તેણે રાક્ષસોને મારી નાખ્યા હતા. તેને પરમાત્મા પ્રત્યે ઊંડી ભક્તિ હતી, પણ તેણે પોતાના ભાઈનું ગુરુ કર્યું. તે પાપ ઉપરાંત તેણે બીજું કોઈ પાપ કર્યું ન હતું. મારે હાથે તેનું મૃત્યુ એ પાપનું પરિણામ હતું. માટે માન કે તેનું તે પાપ પણ ધોવાઈ ગયું છે, હવે તારે શોક કરવાનું કોઈ કારણ રહ્યું નથી. જ્યારે તારાએ આ સલાહના અને આશ્વાસનના શબ્દો સાંભળ્યા, ત્યારે તેના મનમાં જ્ઞાન પ્રગટ થયું. તે શાંત બની રામે કહ્યું, તારા, તું જલ્દી ઘેર પાછી જા અને સુગ્રીવ પાસે વાલીની મરણોત્તર ક્રિયા કરાવ. તેમણે સુગ્રીવને સલાહ આપી કે અંગદને પ્રેમપૂર્વક દરકારપૂર્વક ઉછેરીને મોટો કરજે. જ્યારે મરણોત્તર ક્રિયા પતી ગઈ, ત્યારે રામે લક્ષ્મણને રાજધાનીમાં મોકલ્યા અને સુગ્રીવને ગાદી ઉપર બેસાડ્યા. હનુમાન અને બીજા લોકો પણ નગરીમાં ગયા અને સફળ રાજ્ય વહીવટમાં સુગ્રીવને પોતે તેમના મિત્રો અને અનુયાયીઓ હોય તેમ મદદ કરવા લાગ્યા. રાજ્યતંત્ર હાથમાં લીધા પછી સુગ્રીવે પોતાની જાતિના વડાઓ અને નેતાઓને એકત્રિત કર્યા. સીતાની શોધ કરવા માટે બધી યોગ્ય વ્યવસ્થા કરવાનો તેણે હુકમ પણ કર્યો. સીતાની શોધ માટે બધા જરૂરી પગલા લેવાનું તેમણે કહ્યું. પોતે રાજા બન્યો અને તેને જવાબદારીનું માન મળ્યું, તેથી સુગ્રીવ રાજી થયો ન હતો. પોતે પોતાના ભાઈના મૃત્યુનું કારણ બન્યો હતો, તેથી તે દિલગીર અને શોકમગ્ન બની ગયો હતો. તેને વિચાર આવતા હતા કે ખેદની વાત છે કે ક્રોધથી માણસ ભયંકર પાપ કરવા પ્રેરાય છે. ક્રોધ દ્વેષ પેદા કરે છે અને પ્રેમને મારી નાખે છે. મને શરમ આવવી જોઈએ, મેં મારા હૃદયમાં પ્રવેશવાની ક્રોધ અને દ્વેષને છૂટ આપી, તેથી મારું કેવું ઊંડું પતન થયું. વાલીએ રામની જે સ્તુતિ કરી હતી તે યાદ કરતા વ્યથાથી મારું હૃદય ચિરાઈ જાય છે. વાલીમાં આવી ભક્તિ અને આવો સમર્પણ ભાવ હતા તેની મને સ્વપ્નમાં પણ કલ્પના આવી ન હતી. આહ, તેનું જ્ઞાન અસીમ છે, પણ ક્રોધ તેને તે જ્ઞાન વ્યક્ત કરવા દેતો ન. હા, ક્રોધ માણસમાં રહેલી દિવ્યતાઓને દબાવી દે છે. કાળ અને ક્રોધ જીવનને વિપત્તિ તરફ ધસડી જાય છે. એવા વિચારોથી સુગ્રીવ ખૂબ નિરાશ બની ગયો. હોવા છતાં પણ લક્ષ્મણ પાસેથી તેને રાજ્ય વહીવટનું માર્ગદર્શન મેળવ્યું. તેણે રામને પ્રાર્થના કરી કે નગરીમાં પધારો અને મને તથા મારા પ્રજાજનોને આશીર્વાદ આપો. પણ રામે જવાબ આપ્યો કે મારે વનમાં રહેવાનું છે, કોઈ શહેર કે નગરીમાં પ્રવેશ કરવાનો નથી, નહીં તો મેં મારા પિતાની ઈચ્છાનો ભંગ કર્યો ગણાય. સુગ્રીવે નેતાઓની સભા ભરી અને જાહેર કર્યું કે શરદ ઋતુનો પાછલો ભાગ આવી ગયો છે, એટલે થોડા જ સમયમાં વરસાદ પડશે અને તેથી વાનર યુથોને ઠંડીમાં અને વાવાઝોડામાં વિચરણ કરવામાં મુશ્કેલી ન છે. એટલે શરદ ઋતુ પૂરી થાય કે તરત જ તેમણે સીતાની શોધમાં લાગી જવું જોઈએ. તેણે આ સમાચાર રામને અને લક્ષ્મણને પણ જણાવ્યો. રામને તેના કથનોની સત્યતાનો પણ ખ્યાલ આવી ગયો, એટલે તેણે પ્રસ્તાવમાં સંમતિ આપી. બંને ભાઈઓ ઋષ્યમુખ ટેકરી ઉપર જઈને રહ્યા. થોડા સમયમાં વરસાદ શરૂ થયો. ઇંચે ઇંચ જગ્યા ઉપર આકાશમાંથી પાણીના ઘડે ઘડા ઠલવાતા હોય તેમ વૃષ્ટિ થવા લાગી. લક્ષ્મણને આહાર માટે કંદમૂળ સમયસર મેળવવામાં મુશ્કેલી પડવા લાગી. ભાઈઓ બહાર નીકળી શકતા નહીં. સૂર્યપ્રકાશ એક વિરલ વસ્તુ બની ગઈ. રામે તે સમય લક્ષ્મણને મૂલ્યવાન બોધ કરવામાં ગાળ્યો. તે કહેતા, લક્ષ્મણ, જ્યારે મૂર્ખ દુષ્ટ પુત્ર જન્મે છે ત્યારે નીતિમયતાનો નાશ થાય છે, જ્યારે ઝંઝાવાત શરૂ થાય છે ત્યારે વાદળ ભયભીત બનીને ધ્રુજવા લાગે છે. દુર્જનનો સંગ એ જ્ઞાનના વિનાશની પ્રસ્તાવના છે. સજ્જનોના સંગથી જ્ઞાન ખીલી ઉઠે છે. આમ બંને ભાઈઓ જ્ઞાન સંબંધી તેની પ્રાપ્તિ અને તેના ઉપાયો સંબંધો વાતો કરવામાં પોતાના દિવસો વ્યતીત કરવા લાગ્યા હતા.